પ્રકરણ 10 લંકા દહન. હનુમાન જાણતા હતા કે લંકામાં વધુ સમય ગાળવો એ નકામો હતો. તેમને લાગ્યું કે રામને સીતા વિશેના સુખપ્રદ સમાચાર પહોંચાડવા એ સૌ માટે સારું હતું. તેમણે સીતા પાસે વિદાય માંગી. તે બોલ્યા, જા જલ્દી સલામત રીતે જા અને રામને કહેજે કે અહીં જલ્દી આવીને મને લઈ જાઓ. તેમણે આશાના અને દુઃખના આંસુ સારે. તે દ્રશ્યની કરુણતા જોઈને હનુમાન દુઃખી થયા. તેમના બહાદુર હૃદયમાં શોક ઉભરાઈ ગયો. સીતાને આશ્વાસન આપતા તે બોલ્યા, થોડા જ સમયમાં સ્વામી રામ આ લંકાને ઘેરો ઘાલશે. તે વાનરોની સેના સાથે આવશે. તે રાક્ષસ સૈન્યનો સંહાર કરશે, તમને બચાવશે અને અયોધ્યા લઈ જશે. પણ સીતા આશ્વાસન લઈ શક્યા નહીં. તેમને મનમાં શંકા હતી. તે બોલ્યા, હનુમાન તું શું કહી રહ્યો છે? જે રાક્ષસો પાસે અનેક રહસ્યમય યુક્તિ પ્રયુક્તિઓ છે અને જેઓ વધારે બળવાન છે તેમની સાથે શું વાનર સેના યુદ્ધ કરીને તેમનો સંહાર કરી શકશે? તે બે ભાઈઓ રામ અને લક્ષ્મણ આ રાક્ષસો સાથે યુદ્ધ કરીને તેમને કેવી રીતે હરાવશે? રાક્ષસો પર વિજય એક અશક્ય સ્વપ્ન છે. તેના પરિણામે તો મારું મરણ થશે. રણભૂમિ ઉપર તમને આટલા બધાને મરવા દેવા કરતા હું રાજી ખુશીથી મારા પ્રાણ છોડી દઈશ અને તમારા બધાના જીવનને બચાવી દઈશ. સીતા એમ વિલાપ કરતા હતા. તેમને અટકાવીને હનુમાન બોલ્યા, માતાજી રૂતન ન કરશો. અમે વાનરો રામના દાસ છીએ. અમે બધા જ માનીએ છીએ કે રામ અમારું બળ છે, રામ અમારી હિંમત છે. અમે અમારા શ્વાસે શ્વાસે રામનું નામ અંદર લઈએ છીએ. અમારા જીવન માટે બીજું કોઈ સ્ત્રોત નથી, ઉદગમ સ્થાન નથી. એટલે જો આ રાક્ષસોમાંનો દરેક જણ પોતાની ધૃષ્ટતાને રાક્ષસતાને હજાર ગણી વધારી મૂકે તો પણ અમે વાનરો સહેલાઈથી તેમનો નાશ કરી શકીએ. તે રાક્ષસો ગમે તેટલા કુટિલ અને દુષ્ટ હોય તો પણ અમે તેમને જરૂર હરાવી શકીશું. તમને અમારા બળ વિશે અને કુશળતા વિશે શંકા થાય છે, કારણ કે અમે અમારા સામાન્ય રૂપમાં તમને દેખાઈએ છીએ. યુદ્ધમાં હું જે રૂપ ધારણ કરી શકીશ તે હું તમને દેખાડું. હનુમાન આકાશ સુધી ઊંચા બની ગયા. તે સુવર્ણ પેઠે પ્રકાશના પર્વત શિખર જેવા બની ગયા ઉભા. જે જોઈને સીતા આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, હનુમાન અટકી જા, અટકી જા. બસ તારી જાતને મર્યાદામાં રાખ. જો રાક્ષસો તને જોશે તો તું જલ્દી રામ પાસે પાછો નહીં જઈ શકે. સીતાએ વિરોધ કર્યો અને હનુમાનને તેનું મૂળ રૂપ ધારણ કરવાની આજીજી કરી. હનુમાને પોતે ધારણ કરેલા ભયંકર રૂપનો ત્યાગ કર્યો અને તે તરત જ એક શાંત નાનકડા વાનર બની ગયા. તે સીતાને પગે પડ્યા અને જવા લાગ્યા. પણ સીતાની દશાને અને તેમના શોકમગ્ન મુખને જોઈને હનુમાનના પગ જવા માટે ઉપડ્યા નહીં. જ્યાં સીતા હતા તે સ્થાનથી પાછા ફરતા હનુમાનને એક વાટિકા જોઈ. તેમાંથી સ્વાદિષ્ટ ફળોને ચૂંટીને તેમણે તે પેટ ભરીને ખાધા. કાચા અને વધેલા ફળ તેમણે એક બાજુ ઉપર નાખી દીધું. તે જોઈને વાટિકાનો એક રાક્ષસ ચોકીદાર તેમને બીવડાવી ભગાડી મૂકવા આવ્યો. પણ હનુમાનના એક પ્રહારથી તે જમીનદોસ્ત થઈ ગયો. તે ચોકીદારોના આગેવાન પાસે દોડી ગયો, જે ભયપૂર્વક પોતાના ઉપરી અધિકારી પાસે દોડ્યો અને તે વળી પોતાના ઉપરી પાસે દોડ્યો. આમ વાટિકામાં ઉત્પાત મચાવતા વાનર વિશેના સંદેશા રાજા રાવણ પાસે પહોંચ્યા. રાવણને તે અનિષ્ટ સૂચક લાગ્યા. વાનરના તે તોફાનોથી અને પોતે કરેલા અપમાનથી રાવણ ખૂબ જ ક્રોધે ભરાયો. તે ક્રોધની જ્વાળાઓ આકાશ સુધી પહોંચી. તેણે તે દુષ્ટ પશુને હરાવીને પકડી લાવવા સેંકડો રાક્ષસોને મોકલ્યા. જેઓ નિષ્ફળ નીવડ્યા એટલે રાવણે તાલીમ લીધેલા ખૂબ શસ્ત્ર સજ્જ હજારો રાક્ષસો સૈનિકોને વાટિકામાં મોકલ્યા. હનુમાન ત્યાં તેમના આક્રમણની રાહ જોતા ઉભા હતા. તે મોટી સેના પણ વાનરને ઈજા કરી શકી નહીં, તેમને વાટિકામાંથી ભગાડી મૂકી શકી નહીં. હનુમાને પોતે જે વૃક્ષ ઉપર બેઠા હતા તે વૃક્ષની એક સુકાઈ ગયેલી ડાળી ભાંગી તેનો આયુધ તરીકે ઉપયોગ કર્યો. રામનું નામ લેતા લેતા તે ડાળીને તે ચારે તરફ ઘુમાવતા લાગ્યા અને તે રીતે પોતાના તરફ ફેંકાયેલા દરેક અસ્ત્રને બીજી બાજુએ મોકલી દેવાના. તે જોઈને રાક્ષસોને આશ્ચર્ય થયું કે આ કોણ છે? શું તે દેવોનો કોઈ દૂત છે કે લંકાના વિનાશનો સંદેશવાહક છે? પરાજય પામેલા રાક્ષસો પોતાના શિબિરમાં પાછા ગયા. તેમના મનમાં એવી આગાહી થઈ રહી હતી કે જરૂર કોઈ વિપત્તિ આવી પડવાની છે. રાવણ આગળ પોતાના પરાજયના એવા સમાચાર આપવાની હિંમત તેમનામાં રહી ન હતી. તમે આ ખાસ કામ માટે પસંદ કરાયેલા અસંખ્ય રાક્ષસોને યુદ્ધ કરવા મોકલ્યા હતા, પણ અમે તે કામ સિદ્ધ કરી શક્યા નથી. જ્યારે વાનર એક ગર્જના કરતો ત્યારે આપણા સેંકડો રાક્ષસો ભયને કારણે મૃત્યુ પામતા. પૃથ્વી કંપવા લાગતી. તે ગર્જના નગરીની દરેક હવેલીમાંથી વારંવાર પ્રતિધ્વનિત થતી હતી. તે જોઈને અમારા સેનાપતિઓએ તમારી પાસે આવી સમાચાર આપવાનો નિર્ણય કર્યો કે આ કોઈ સામાન્ય શત્રુ નથી, આ કોઈ દુષ્ટ વિપત્તિની આગાહી સૂચકતા છે. રાવણ આગળ આવીને તે રાક્ષસોએ તે પ્રમાણે કહ્યું. જરા પણ સંકોચ વગર તેમણે સીધી હકીકત રજૂ કરી કે જો વાનરને ઈચ્છા મુજબ પરિભ્રમણ કરવા દેવામાં આવશે તો આપણા દેશ ઉપર મહાસંકટ ચોક્કસપણે ઉભું થશે. એટલે રાવણે પોતાના પુત્ર અક્ષયકુમારને કસાયેલા હજારો રાક્ષસ યોદ્ધાઓની સેના સાથે વાટિકામાં મોકલ્યો, પણ હનુમાને એક ક્ષણમાં અક્ષયકુમારને મારી નાખ્યો અને રાવણને પોતાના વાલા પુત્રના મૃત્યુ પર વિલાપ કરવો પડ્યો. રાજકુમારના મૃત્યુના અને સેનાની કતલના સમાચારથી આખો પ્રદેશ ભયથી કંપા લાગ્યો. લોકો માયોમાય મંદ અવાજે કહેવા લાગ્યા કે આ કોઈ સામાન્ય વાનર નથી, તે કોઈ દિવ્ય વાનર હોવો જોઈએ. સીતાને લંકામાં લઈ આવ્યાના પાપનું વેર લેવા માટે તે ભયંકર વાનર આવ્યો છે. ઘણા લોકો હૃદયના ઊંડાણમાં સીતાને પ્રાર્થના કરવા લાગ્યા કે લંકાને આ વાનરથી બચાવો, કારણ કે તેઓ એવો ભય રાખતા હતા કે સીતાની વેર વૃત્તિએ આ વાનરનું રૂપ ધારણ કર્યું. રાવણે મેઘનાથને બોલાવીને કહ્યું કે આ નવા આક્રમણખોરનો વિનાશ કર. તેણે લાખો રાક્ષસોને મેઘનાથની સાથે મોકલ્યા. મેઘનાથ પોતાના રથમાં બેઠો અને તે ભપકાભેર પોતાની વીર સેનાને દોરી જવા લાગ્યો. તેઓ આગેકૂચ કરતા હતા ત્યારે તેમના બળથી અને તેમની કોધપૂર્ણ ચાલથી પૃથ્વી અને આકાશ આશ્ચર્યચકિત બની ગયા. તેમના યુદ્ધ નિનાદથી આકાશ ભેદાઈ ગયું. તે સૈન્યને અને બખ્તરધારીઓને જોઈને બધા આશ્ચર્ય પામ્યા અને તેની પ્રશંસા કરવા લાગ્યા. હનુમાને તેમની આગેકૂચને જોઈ તેમના રણશિંગાનો અવાજ સાંભળ્યો, પણ તેમણે તેની કશી જ પરવા ન કરી. તે એક વિશાળ વૃક્ષની નાનકડી ડાળી ઉપર બેઠા અને રાક્ષસોના ચેનચાળાની મજા માણવા લાગ્યા. રાક્ષસ સૈનિકો પાસે આવીને ચારેય બાજુએથી હનુમાન ઉપર બાણોનો વરસાદ કરવા લાગ્યા. કાન ચીરી નાખે તેવી ગર્જના કરી હનુમાન નીચે કૂદ્યા. એક વિશાળ વૃક્ષને જળમૂળથી ઉખાડી નાખી તેને ચારેય બાજુએ ઘુમાવવા લાગ્યા. પોતાની તરફ આવતા બાણોની વૃષ્ટિને તે રીતે તેમણે દૂર કરી. તે બાણો ખૂબ વેગપૂર્વક પાછા વળ્યા અને બાણ ફેંકનાર રાક્ષસને જ વાગ્યા. તેથી એટલા બધા રાક્ષસો મરી ગયા કે બહુ થોડા જ રાક્ષસો યુદ્ધ કરવા જીવતા રહ્યા. મેઘનાથ પણ એક પ્રહાર થયો, તેને લોહીની ઉલટી થઈ. તે જમીન ઉપર આળોટવા લાગ્યો, એટલે તેણે પોતાની પાસેના પવિત્ર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવાનો નિશ્ચય કર્યો. તે જાણતો હતો કે ત્રણ દેવોમાંના પ્રથમ દેવ બ્રહ્માએ રાવણને કહ્યું હતું કે માનવને અને વાનરોને હાથે તારું મરણ થશે. તે વિપત્તિ ટાળવાનો તેણે નિર્ધાર કર્યો. યોગ્ય મંત્રો ભણીને તેણે બ્રહ્માસ્ત્ર છોડ્યું. એવા મંત્રો વડે પાવન બનેલા અને બ્રહ્માને સમર્પિત થયેલા આયુધ પ્રત્યે હનુમાનને બહુ જ પૂજ્યભાવ હતો, એટલે તેમણે તેનો વિરોધ ન કર્યો. તેમણે તે અસ્ત્રને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા, એટલે મેઘનાથ સહેલાઈથી તેમને સર્પરજ્જુ વડે બાંધી શક્યો. આનંદિત બનેલા રાક્ષસોએ તે સુખપ્રદ સમાચાર તરત જ રાવણને પહોંચાડ્યા. માર્ગમાં બંધાયેલા વાનરને જોવા માટે લાખો લોકો એકઠા થયા. હનુમાનને જરા પણ ભય કે ચિંતા થતા ન હતા. તે શાંત બનીને ચાલતા હતા. ટોળા જોવામાં તેમને મજા પડતી હતી. તે તેમના તરફ સ્મિત કરતા હતા. છેવટે તે રાવણના સભાગૃહમાં પહોંચ્યા. સભાગૃહમાં શક્તિનો અને વિલાસનો ભપકો હતો. હનુમાને તેની ઉપેક્ષા કરી, તેથી તેમાં એકત્રિત થયેલા દરબારીઓ અને મંત્રીઓ દિગ્મૂળ બની ગયા. વાનરની વિચિત્ર આકૃતિ જોઈને રાવણ ખડખડાટ હસી પડ્યો, પણ બીજી જ ક્ષણે તે આગામી મૃત્યુના ભયથી વ્યાકુળ બની ગયો. પણ તે સમય તેનામાં ખૂબ ક્રોધ વ્યાપી ગયો હતો. તેણે પૂછ્યું, હે વાનર, ખરેખર તું કોણ છે? તું કોના બળનું પ્રદર્શન કરી રહ્યો છે? તું કોના બળોનો ઉપયોગ કરી રહ્યો છે? તે શા માટે આ વાટિકાને અને બાગને ઉજ્જળ કરી મૂક્યા? તું બંધનમાં છે છતાં પણ તને શરમ નથી આવતી? તું ઊંચું મસ્તક રાખીને ચારે બાજુએ જોઈ રહ્યો છે? મને સાચો જવાબ આપ. તેના પ્રશ્નો સાંભળીને હનુમાન પેટ પકડીને હસ્યા. પોતાના જવાબો માટે તેમણે વાણીની એવી શૈલીનો અને એવા શબ્દોનો ઉપયોગ કર્યો કે જેને સમજવાની શક્તિ તેમની આસપાસ ઉભેલા રાક્ષસોમાં ન હતી. પણ રાવણ અલંકાર શાસ્ત્રમાં અને વ્યાકરણ શાસ્ત્રમાં નિષ્ણાત હતો. તે હનુમાનની ભાષાને બરાબર સમજી શક્યો. તેમની બેની વચ્ચેનો સંવાદ શ્રોતાઓને બે પ્રતિભાશાળી વ્યક્તિઓ વચ્ચે ચાલતી ચર્ચા જેવો લાગે. પોતે અજય છે એમ બતાવવા માટે રાવણે હનુમાન આગળ અનેક જાદુઈ ચમત્કારોનું પ્રદર્શન કર્યું, પણ હનુમાન અવિચલિત રહ્યા. તે બોલ્યા, રાવણ, હું તારી વીરતાને જાણું છું કે તું હજારો હાથો વડે યુદ્ધ કરે છે. મને વાલી સાથેના તારા વિખ્યાત યુદ્ધની પણ ખબર છે, પણ મેં શો અપરાધ કર્યો છે? મને ભૂખ લાગી હતી, મેં થોડાક વૃક્ષો જળમૂળથી ઉખેડી નાખ્યા. તે મારો સ્વભાવ છે. વૃક્ષના શિખર ઉપર બેસવું એ મારી સ્વાભાવિક પ્રકૃતિ છે. તેવ છે, અલબત્ત દરેક જણ પોતપોતાના જીવનની સલામતી ઈચ્છે છે, પોતાના શરીરની રક્ષા કરવા ઈચ્છે છે. તારા સૈનિકો ભયંકર રીતે દુષ્ટ છે. તેમણે મને ઈજા પહોંચાડી, મેં તેમને ઈજા કરી. તેઓ તે ઈજા સહન કરી ન શક્યા અને મૃત્યુ પામ્યા. જાતને બચાવવા માટે મેં તેમની સાથે યુદ્ધ કર્યું. તારા પુત્રના બાણે મને આ બંધન સ્વીકારવાની ફરજ પાડી છે, પણ બદલામાં હું તને છેતરવાનો પ્રયત્ન કરતો નથી. મારી એક ઈચ્છા છે અને તે મારા સ્વામીની આજ્ઞાનું પાલન કરવાની. ધ્યાનપૂર્વક મારી વાત સાંભળ. અંગત અભિમાનનો અને આબરૂનો ત્યાગ કર. તારા વંશની ભવ્યતા ઉપર, તું જે કુટુંબમાં જન્મ્યો છે તેની મહત્તા ઉપર વિચાર કર. યાદ રાખ કે તું બ્રહ્માનો પ્રપૌત્ર છે, તું મહાન પુલત્સ્યનો પૌત્ર છે, તું વિશ્વવાનો પુત્ર છે. આ ભક્કાનો અને સત્તાનો સંગ્રહ કરવાની ભ્રમણાનો ત્યાગ કર. ભક્તોના ભયનો નાશ કર. ઇક્ષ્વાકુ વંશના મુકટમણિ રઘુવંશના મૂલ્યવાન રત્નરૂપ રામની તારા હૃદયમાં પૂજા કર. તેમને તાબે થા, તું સમર્પણ કર, તેમનો આશ્રય લે. રામની આગળ કાળ પણ ભયભીત બનીને કાંપે છે, તેમની સાથે દુશ્મનાવટ કરવી એ તને છાસતું નથી. મારી વાત સાંભળ, સીતાને રામના ચરણ કમળમાં મૂકી આવ. તે ચરણોમાં જે કૃપા વહે છે તેનું ધ્યાન કર. સદા સર્વદા લંકાનું રાજ્ય કર. તારા પિતામાં પુલત્સ્યની કીર્તિ કોઈ પણ કલંક લાગ્યા વગર જગતના બધા ખૂણાઓમાં પહોંચે. અને યાવત ચંદ્ર દીવા કરો, એટલે કે સૂર્ય અને ચંદ્ર આકાશમાં પ્રકાશે ત્યાં સુધી તે ટકી રહે તેવું કંઈક કર. તારે તારા વંશની આબરૂને જરા પણ બટ્ટો ન લગાડવો જોઈએ. તારા અભિમાનનો અને તારી ભ્રમણાનો તું ત્યાગ કર. હે સમ્રાટ, ચોમાસામાં પર્વતમાળાઓ પરથી નીકળતી નદીઓમાં પૂર આવે અને તે ભયંકર રીતે આગળ વહેવા લાગે છે, પણ થોડાક જ અઠવાડિયા બાદ તે સુકાઈ જાય છે. તે નદીઓમાં નહીં જેવું પાણી રહે છે. તારી સત્તા અને ધન સંપત્તિ થોડા જ સમયમાં સુકાઈ જશે, અદ્રશ્ય બની જશે. તે સત્તાના અને ધન સંપત્તિના ઉદગમ સ્થાન રૂપ રામની પૂજા કર, પછી તે કદી પણ સુકાઈ નહીં જાય. કારણ કે રામ શાંતિ અને સમૃદ્ધિના અખૂટ ઉદ્ભવ સ્થાન છે, તે હંમેશા પરિપૂર્ણ છે. તેમને કઈ ગુમાવવાનું નથી, પણ તેમની પાસેથી તને લાભ થશે. હે રાવણ, હું ખુલ્લા મનથી કશું પણ બાકાત રાખ્યા સિવાય તને આ કહું છું. રામ પ્રત્યેના દ્વેષથી અંધ બનેલા કમનસીબ માણસને કોઈ બચાવી શકતું નથી. મારી સલાહનો સ્વીકાર કર. હનુમાનના આ શબ્દો મૃદુ અને કલ્યાણકારી હતા. તે જ્ઞાનથી અને નીતિથી ભરપૂર હતા, પણ રાવણને તે સલાહનો લાભ ઉઠાવવા માટે તૈયારી હતી નહીં. તે બોલ્યો, મૂર્ખ, મારે શું કરવું તેની સલાહ આપવાની તું દુષ્ટતા કરે છે. તને ધિક્કાર હો, ધિક્કાર હો. મૃત્યુ તારી પાસે આવ્યું છે, નહીં તો તે મારી હાજરીમાં આવું લાંબુ ભાષણ કરવાની હિંમત કરી ન હોત. તારો બબડાટ બંધ કર, તારું મોં બંધ કર. હનુમાને તેની આજ્ઞા ન માની. તેમણે સામો ધડાકો કર્યો, રાવણ, તારા શબ્દો તારા વિનાશને સૂચવે છે. ખેદની વાત છે કે તું પાગલ બની ગયો છે. સમય જતા તને મારા નિદાનનું સત્ય સમજાશે. થોડા જ દિવસોમાં તને સમજાઈ જશે કે કોનું મત પાસે આવ્યું છે, મારું કે તારું. જ્યારે પૂરી નિર્ભયતાપૂર્વક મર્યાદા ચૂકીને હનુમાન આમ બોલ્યા, ત્યારે રાવણના ક્રોધનો પાર ન રહ્યો. અગ્નિ વરસાવતો પડકારમાં પોતાની જાંગોને થાબડતો તે ઉભો થયો. તેણે પોતાના અનુયાયીઓને અને અસંબદ્ધ રીતે બોલનાર વાનરને મારી નાખવાની આજ્ઞા કરી. સર્પપાસથી બંધાયેલા હનુમાન જ્યાં બેઠા હતા ત્યાં દરેક જણ ધસી ગયો. તે જ ક્ષણે રાવણના ભાઈ વિભીષણ પોતાના પરિચારકો સાથે સભાગૃહમાં પ્રવેશ્યા. તેમણે પોતાના મોટા ભાઈને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા અને તે વિરોધપૂર્વક બોલ્યા, હે સ્વામી, દૂતને મારવો તે યોગ્ય નથી. રાજધર્મ તે કાર્યમાં સંમતિ નહીં આપે. તેને બીજી કોઈ રીતે સજા કરો, પણ મોતની સજા ન ફટકારો. રાવણના મંત્રીઓએ તેમના અભિપ્રાયને ટેકો આપ્યો અને કહ્યું કે વિભીષણનું સૂચન સૌથી વધારે ઉદાત્ત સત્ય છે. તેમના સાચા ખોટાના વિચારો પ્રત્યે રાવણે ઉપહાસમય હાસ્ય કર્યું. છતાં જરાક નીચે ઉતરીને તે બોલ્યો કે તેને વિરૂપ કરીને મોકલી આપો. મંત્રીઓએ ભેગા થઈને તેને કેવી રીતે વ્યંગ કરવો તે બાબત વિચારણા શરૂ કરી. તેઓ એવા નિગમન ઉપર આવ્યા કે વાનરોને પોતાની પૂંછડી બહુ જ વાલી હોય છે. તેઓ તેમને લાંબા સમય સુધી લાંબી અને બળવાન રાખવા ઈચ્છતા હોય છે. કોઈકે સૂચન કર્યું કે શ્રેષ્ઠ શિક્ષા આ જ છે કે તેના પૂંછને આગ ચાપો. બધા લોકોએ એકદમ તે યોજનાનો સ્વીકાર કર્યો. તે વિચારની ભભકથી તેઓ ખૂબ આનંદ પામ્યા. તેઓ મંદ અવાજે બોલ્યા, પૂંછ વગરનો વાનર તેના સ્વામી પાસે જશે અને તેનું વેર વાળવા માટે તે સ્વામીને અહીં લઈ આવશે. ત્યારે આપણે તેના સ્વામીના બળને અને પૌરુષને જોઈશું. ગૃહમાં અતિશય ગુપસુપ થતી રહી. હનુમાન રાક્ષસોની ગતિઓને જોઈ રહ્યા હતા, તેમની મસલતોને સાંભળી રહ્યા હતા અને બધો સમય મનમાં હસી રહ્યા હતા. જ્યારે તેઓએ વાતચીત બંધ કરી ત્યારે હનુમાન એકાએક પ્રચંડ હાસ્ય કરી ઉઠ્યા. તેમની એવી અપમાનજનક વર્તણૂકથી રાક્ષસો ગુસ્સે થયા. તેઓ કાપડ અને તેલ મેળવી લાવ્યા અને તેમણે કાપડના તાકા બાંધવાની અને તેલમાં ઝબોળવાની પ્રક્રિયા શરૂ કરી. પણ જેમ જેમ તેઓ કાપડ વીંટવા લાગ્યા તેમ તેમ તેનું પૂંછ લાંબુ ને લાંબુ થતું ગયું. માઇલો સુધીના લાંબા કાપડના તાકા અને તળાવ ભરીને તેલ મંગાવવામાં આવ્યા. અદભુત સમાચાર નગરીમાં બધે પ્રસરી ગયા. તે જોવા માટે પુરુષોના, સ્ત્રીઓના અને બાળકોના ટોળે ટોળા સભાગૃહ તરફ દોડ્યા. તે દરમિયાન વાજા વગાડનાર લોકો તે વરઘોડાની આગળ ચાલ્યા. રાક્ષસોના ટોળા તાળીઓ પાડવા લાગ્યા. હનુમાનની પૂંછડી પર તેલ રેડાયેલા ટાંકા વીંટાળવામાં આવ્યા હતા. સ્થિતિમાં તેમને લંકાની શેરીઓમાં ફેરવવામાં આવ્યા. છેવટે નગરીનો કેન્દ્રીય ચોક આવ્યો. ત્યાં આતુર નાગરિકોના વિશાળ ટોળા સામે હનુમાનની પૂંછડીના છેડાને આગ ચાંપવામાં આવી. હનુમાને ઓચિંતું પોતાનું સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું એટલે તેમના નાગપાસ શિથિલ બનીને નીચે જમીન ઉપર પડી ગયા. હવે તે પોતાનું સ્વાભાવિક રૂપ ધારણ કરી આમ તેમ કૂદી શકવા લાગ્યા. એક કૂદકે તે એક સુવર્ણ પ્રાસાદના શિખર ઉપર ચડી ગયા. તે રામ 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 એ મોટેથી બોલ્યા. રાક્ષસો ભયભીત બનીને કાંપવા લાગ્યા, કારણ કે ઓચિંતો બળવાન વાયુ પ્રગટ થયો અને ખૂબ વેગપૂર્વક પવન ફૂંકાવા લાગ્યો. હનુમાન હવામાં કૂદ્યા, તેમનો આનંદ અંદર સમાતો ન હતો. પોતાની બળતી પૂંછડી સાથે તે એક હવેલીથી બીજી હવેલી ઉપર કૂદતા હતા. તેમનું પૂંછ લાંબુ અને લાંબુ બનતું ચાલ્યું. એક શેરીમાંથી બીજી શેરીમાં તે ગતિ કરતા હતા. તેમ તેમ દાવાનળનું કદ વધવા લાગ્યું. લંકાના બધા મકાનો તે દાવાનળમાં બળવા લાગ્યા. તે રાખના ઢગલા બની ગયા. પોતાની પત્નીઓ અને બાળકોને લઈને રાક્ષસો નાશભાગ કરવા લાગ્યા. પોતાની જિંદગી બચાવવા માટે તેઓ પોતાના ઘરોનો ત્યાગ કરીને ભાગ્યા. ગૂંચવાડામાં વૃદ્ધિ કરવા માટે પશુઓ, ઘોડા, ખચ્ચરો, હાથીઓ પોતાના વાડાઓને ભાંગીને દુઃખપૂર્વક વ્યથાપૂર્વક આમ તેમ દોડવા લાગ્યા. સમગ્ર નગરી વિલાપોના, બૂમોના, રુદનના, ગર્જનાઓના અને ઢોલ નગારાના અવાજથી આવૃત થઈ ગઈ. ઓહ, અમને બચાવો, ઓહ, અમને કોઈ સલામત સ્થાને લઈ જાઓ, એવી દુઃખપૂર્ણ ચીસો સ્ત્રીઓના અને બાળકોના ગળામાંથી નીકળવા લાગી અને આકાશમાં પ્રતિધ્વનિત થવા લાગી. મંદોદરી રાણીએ તે વિલાપ સાંભળ્યો. તેમણે રાજમહેલના ચોકીદાર સૈનિકોને પોતાની પાસે બોલાવ્યા અને આજ્ઞા કરી કે બાળકો અને સ્ત્રીઓને રાજમહેલમાં આશ્રય આપો. તેમણે પોતાની ભીતિ કબૂલ કરી અને પોતાના શોકને વ્યક્ત કર્યો. અરે રે, રાવણની આડાઈ રાક્ષસ જાતિનો વિનાશ કરી રહી છે. રાક્ષસ જાતિના સંપૂર્ણ નાશથી જ આ આપત્તિનો અંત આવશે. મેં અને મારા દિયર વિભીષણે તેમને ખૂબ સલાહ આપી હતી. અમે પ્રણમાંજલિ કરીને તેમને પ્રાર્થનાઓ પણ કરી હતી, પણ તેમણે તે ધ્યાન આપવાનો ઇનકાર કર્યો. અમે વિલાપ કરતા કહ્યું હતું કે આનો અંત રાક્ષસોના વિનાશમાં આવશે, પણ કહેવત છે તેમ જ્યારે વિનાશ પાસે આવે છે ત્યારે બુદ્ધિ બહેર મારી જાય છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ રાવણ માટે ખરાબ દિવસો પાસે આવે અને તેથી તે આવી અધમ રીતે વર્તી રહ્યા છે. મંદોદરી જ્યાં જ્યાં દ્રષ્ટિ ફેંકતા ત્યાં ત્યાં અગ્નિની ભયંકર જ્વાળાઓ તેમની સામે તાકીને જોઈ રહી હતી. તે જ્વાળાઓમાં કૂદતા હનુમાન પણ તેમની નજરે પડતા હતા. દરેક ઘરમાંથી બહુ મૂર્તિ હતી કે હનુમાન અમને બચાવો, આ ઘરને બચાવો. પ્રણમાંજલિ રચીને તે ઘરના લોકો પ્રાર્થના કરતા હતા કે અમારા બાળકો ઉપર દયા લાવો. રાવણના નાના ભાઈ કુંભકર્ણની પત્નીએ દોડીને પ્રાર્થના કરી કે હે રામના દૂત, મારા પતિ નિદ્રાધીન છે, અમારા ઘરને આગ ન લગાડશો, મારા પતિ બળીને મરી ન જાય તેટલું જોજો. લંકા સંપૂર્ણ વિનાશની પીડામાં પટકાઈ પડી. રાવણને પણ થોડા જ સમયમાં તે વિપત્તિની જાણ થઈ. તેણે સૈનિકોને આજ્ઞા કરી કે વાનરને આયુધો અને ગદાઓ વડે ઘેરી લો. તેમની પાસે અવારનવાર સૈનિકોને હનુમાનને બળતી પૂંછડીની ઝાપટ મારી એટલે તેઓ ગભરાઈને વેર વિખેર થઈ ગયા. તે બળતી પૂંછડીથી ઘણા લોકો મરી ગયા. સ્ત્રીઓ ઘોંઘાટપૂર્વક વાદળોને પ્રાર્થના કરતી હતી કે વરસાદ વરસાવો અને અગ્નિ પ્રસરેને તેવું કંઈક કરો. મલયવાહને તેમની દશા જોઈ તે મનમાં બોલ્યા કે વરસાદથી ઓલવાઈ જાય તેવો આ અગ્નિ નથી, આ તો સીતાનો અસહ્ય શોક છે. બીજાઓ બોલ્યા કે આ તો રાવણ સામેના ક્રોધની જ્વાળાઓ છે, તેણે શાપના અગ્નિરૂપમાંથી પસાર થવાનું છે, તે આખી નગરીને બાળીને ભસ્મ કરી દેશે. વિશાળ જ્વાળાઓ એક છાપરા પરથી બીજા છાપરા ઉપર કૂદતી હતી. તેમનામાં થાકનું કોઈ ચિહ્ન જણાતું ન હતું. હનુમાન કેટલીક વાર પોતાને નાના બનાવી દેતા તો કેટલીક વાર રાક્ષસી કદ જેટલા મોટા બનાવી દેતા, પણ તે ગમે તેટલું કદ ધારણ કરે છતાં વિનાશની ગતિ તો તેની તેજ રહી. ચારે બાજુએ જ્વાળાઓનો બડબડાટ અને નીચે પડતી દિવાલોનો ધબ ધબ અવાજ સંભળાતો હતો. સીતાએ તે સમાચાર સાંભળ્યા. તેમણે મસ્તક ઊંચું કરીને વાટિકાને વીંટળાઈ વળેલા ધુમાડો અને તેજ જોયા. ધુમાડાથી આકાશ કાળું બની ગયું હતું. વાટિકા પણ ખૂબ ગરમ થઈ ગઈ હતી, તેથી તેમાં કોઈને આરામ મળે તેમ રહ્યું ન હતું. સીતાએ જરા પણ વિલંબ કર્યા વગર અગ્નિદેવને બોલાવ્યા અને પ્રાર્થના કરી કે રામના સાચા ભક્ત હનુમાનને તમે બચાવો. તેમણે કરુણામય હૃદયથી પ્રાર્થના કરી હતી એટલે હનુમાન માટે અગ્નિ ઠંડો અને રાહતકારી બની ગયો. રાવણે વડાઓની સલાહ માની ન હતી. જ્યારે તેણે યોગ્ય માર્ગ બતાવવામાં આવ્યો ત્યારે તે હલકટ વાતોમાં રાચ્યો હતો, તેથી તેને નુકસાન અને અપકીર્તિ પ્રાપ્ત થયા. એક આંખ મિચકારા જેટલા સમયમાં તેના સામ્રાજ્યની રાજધાની અગ્નિ વડે અસ્તિત્વમાંથી ભૂસાઈ ગઈ. માત્ર નિદ્રાધીન કુંભકર્ણના ઘરને અને ભક્ત શ્રેષ્ઠ વિભીષણના ઘરને અગ્નિએ સાફ કરી નાખ્યા ન હતા. હનુમાને સમુદ્રમાં કૂદકો માર્યો અને આગ ઓલાવવા માટે પોતાના પૂંછને જળમાં ઝબોળ્યું. પછી તેમણે એક નાનકડા વાનરના રૂપને ધારણ કર્યું અને તે સીતા પાસે ગયા. તેમણે સીતાને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા અને તે બોલ્યા, માતાજી, તમે મને જે કહ્યું છે તે બધું રામને હું નિવેદન કરીશ. હું તમને ખરેખર મળ્યો છું તે પ્રમાણિત કરવા માટે મને કોઈ નિશાની આપો. સીતાએ થોડીક વાર વિચાર કર્યો અને પછી પોતાના મસ્તક પરથી રત્ન જડિત ચૂડામણી લઈને તેમણે તે હનુમાનના હાથમાં મૂક્યો. હનુમાને પૂજ્ય ભાવપૂર્વક તેને પોતાની આંખોને અડકાડ્યો અને પછી તે આનંદપૂર્વક ફરી સીતાને ચરણે પડ્યા. આશીર્વાદ આપતા સીતા બોલ્યા, હનુમાન, રાવણ મારા પર જ જે દુઃખ વરસાવી રહ્યો છે તેને તારી સગી આંખે તે જોયું છે, એટલે એનો વિસ્તાર કરવાની જરૂર નથી. સ્વામીને કહેજે કે તે મને તેમના દર્શનનું સદભાગ્ય પ્રદાન કરે. તું કહેજે કે તેમના દર્શન માટે સીતા વારંવાર પ્રાર્થના કરે છે. તેમને કહેજે કે એક માસ દરમિયાન લક્ષ્મણ સાથે તેમણે લંકાને ઘેરો ઘાલવો જોઈએ. હનુમાન, તમે રામ વિશે વાતો કરવામાં અને તારી પાસેથી રામ વિશેની વાતો સાંભળવામાં આ 3 દિવસ મેં ખૂબ જ સુખમાં ગાળ્યા છે. મારું હૃદય શાંત અને શીતળ બન્યું છે. તારા ગયા પછી હું મારા રાત દિવસ કેવી રીતે ગાળીશ તેની કલ્પના હું કરી શકતી નથી. મારી સ્થિતિ એક સૂકા તળાવની માછલી જેવી બની જશે. અલબત્ત સર્વજ્ઞ સ્વામી સદા સર્વદા મારી સંભાળ રાખે છે, પણ તેમના ચરણ કમળના દર્શનથી હું ક્યારે મારી આંખોને આનંદ પમાડીશ? હનુમાને પોતે આપેલા ખાતરીઓ અને કથનો વડે તેમના મનમાં શ્રદ્ધા અને હિંમત સ્થાપવાનો તેમણે પ્રયત્ન કર્યો. વારંવાર તેમણે પ્રાર્થનાઓ કરી, દલીલો કરી અને સીતાને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા. છેવટે તેમણે વિદાય લીધી. અશોક વાટિકામાંથી જતા પહેલા હનુમાને એક વિદાય ગર્જના કરી જેનાથી પૃથ્વી કંપી ઉઠી અને લંકા દ્વીપના પુરુષો, સ્ત્રીઓ અને બાળકો ભયથી ધ્રુજી ઉઠ્યા. જરા પણ વધુ વિલંબ કર્યા વગર હનુમાન સમુદ્ર તટ ઉપર પહોંચી ગયા. તેમણે પોતાના મનને રામના વિચારથી અને પોતાની આંખોને રામની મોહકતાથી ભરી દીધા. એક ક્ષણમાં કૂદકો મારીને સમુદ્રને પાર કરી ગયા અને સામે કિનારે પહોંચી ગયા. તે દિવસે કાર્તિક માસની પૂર્ણિમા હતી. શીતળ ચાંદની હૃદય માટે ચંદનના લેપ સમાન હતી. રામના નામે તેમનામાં બળ અને આનંદ સ્થાપ્યા અને હનુમાનનો વિજય થયો હતો. દૂરની ક્ષિતિજમાંથી આવતા હનુમાનને જેમણે જોયા હતા તે વાનર યુથોને અવર્ણનીય આનંદ થયો. તેમના મુખો ખીલી ઉઠ્યા. હનુમાનને નજીક ને નજીક આવતા જોઈને તેઓ એક નવીન તેજથી ચમકી ઉઠ્યા. રામે તેમને જે કામ સોંપ્યું હતું તે પૂર્ણ થયાની તેઓ આનંદ વિભોર બની ગયા. પૂરા 3 દિવસ સુધી તેમણે હનુમાનના પ્રત્યાગમનની રાહ જોઈ હતી. તેમના કલાકો નિરાશાપૂર્વક સુષ્ટતાથી પસાર થતા હતા. હવે તેમણે પર્ણોના અને પુષ્પોના વસ્ત્રો સજ્યા. હનુમાન કિનારે ઉતરે ત્યારે તેમને છાતી સાથે ચાંપવા માટે તેઓ તટ ઉપર ગોઠવાઈ ગયા. હનુમાન જમીન ઉપર ઉતર્યા કે તરત જ તેમણે હનુમાનને લંકામાં શું બન્યું તે વિશેના, સીતા વિશેના અને તેમની કુશળતા વિશેના, લંકાના સંજોગો અને સ્થિતિઓ વિશેના પ્રશ્નો પૂછ્યા. ઉત્સાહપૂર્વક હનુમાને તેઓ જે જાણવા માંગતા હતા તે બધું જ કહી સંભળાવ્યું અને પછી તે રામ પાસે જવા નીકળ્યા. થોડાક જ સમયમાં તેમણે મધુવનમાં પ્રવેશ કર્યો અને તેમાં ઉગેલા ફળોને પેટ ભરીને ખાધા. કારણ કે સીતા ક્યાં છે તે શોધી કાઢ્યા પછી તેઓ મધુવનમાં મુક્ત વિહાર કરી શકે તેવું સુગ્રીવે તેમને વચન આપ્યું હતું. મધુવનના ચોકીદારોએ તેમને પ્રવેશ કરતા અટકાવ્યા, પણ તેઓ તો અંદર ઘૂસી જ ગયા. એટલે ચોકીદારો પોતાના સ્વામી પાસે દોડી ગયા અને કહ્યું કે લૂંટ અટકાવવામાં અમે નિષ્ફળ ગયા છીએ. જ્યારે સુગ્રીવે તે સાંભળ્યું ત્યારે તે બોલી ઉઠ્યા, ઓહ, તેમને વિજય પ્રાપ્ત થયો છે. રામે તેમને જે કાર્ય સોંપ્યું હતું તે તેમણે પૂર્ણ કર્યું હતું. સુગ્રીવ ખૂબ રાજી થયા. સુગ્રીવે ચોકીદારને કહ્યું, આ તો આનંદનો ઉત્સવ છે, ચિંતા ન કરો. તે દરમિયાન વાનર યુથો આવી પહોંચે. તે પોતાના સ્વામીને રાજાને પગે પડ્યા. સુગ્રીવ સ્મિતપૂર્વક બોલ્યા કે મને જાણ થઈ છે કે તમે યાત્રાનું ફળ સિદ્ધ કર્યું છે. વાનરોએ જવાબ આપ્યો, હે સ્વામી, તમારી કૃપાથી અને શુભેચ્છાઓથી અમે અમારા પ્રયાસમાં સફળ થયા છીએ. એક મહાન વીરે વિજય પ્રાપ્ત કર્યો છે. તેમણે અમને નવું જીવન પ્રદાન કર્યું. જો અમે જીવતા રહ્યા હોઈએ અને તમારી સાથે વાત કરી રહ્યા હોઈએ તો તેનું કારણ તે જ છે. પછી તેમણે સુગ્રીવને લંકાની પરિસ્થિતિ વિશે તથા સીતાની દશા વિશે વિસ્તારપૂર્વક વર્ણન કહી સંભળાવ્યું. તે સાંભળીને સુગ્રીવ ઓચિંતા ઉભા થઈ ગયા અને બોલ્યા કે આપણે એક પણ મિનિટનો વિલંબ અહીં નહીં કરીએ. પછી બધા ત્વરાપૂર્વક રામ પાસે ગયા. કામ પૂરું કરીને વાનરો પોતાની પાસે આવી રહ્યા છે તે જાણીને રામ અને લક્ષ્મણ એક શિલા ઉપર જઈને બેઠા અને ત્વરાપૂર્વક આવતા વાનરોને જોઈ રહ્યા. ઉત્તેજનાપૂર્વક કૂદકા મારતા તે આવ્યા અને રામના ચરણ પકડ્યા. પ્રથમ તો રામે તેમને કુશળ સમાચાર પૂછ્યા. તે દરમિયાન વાનરોનો સૌથી મોટો આગેવાન જાંબુવાન ઉભો થયો અને બોલ્યો, જેમણે તમારી કરુણા પ્રાપ્ત કરી છે તેઓ સાચે ધન્ય છે. તેથી તે બધા સદગુણોને પ્રાપ્ત કરે છે. તેવા માણસની કીર્તિ ત્રિભુવનમાં ફેલાઈ જાય છે. જાંબુવાને હનુમાનની અનેક પ્રશંસા કરી. હનુમાને ઉભા થઈને રામને સાષ્ટાંગ પ્રણિપાત કરે. તેમણે વિગતવાર લંકાનું વર્ણન કર્યું. તેમણે આનંદના આંસુ અને હમદર્દી સાથે સીતાની દશા વર્ણવી અને ખૂબ દરકાર અને સાવચેતીપૂર્વક જે ચૂડામણી લાવ્યા હતા તે રામના હાથમાં મૂક્યા. રામે હનુમાનને છાતી સરસા ચાપ્યા. તે બોલ્યા કે હે વાયુપુત્ર, મને સીતા વિશે, તેની દશા વિશે અને તેમની લાગણીઓ વિશે વધુ કહે. હનુમાન બોલ્યા કે હે મારા જીવનના સ્વામી, એ વર્ણવવું અશક્ય છે. તે હડકાનો માળો બની ગયા છે, કારણ કે તે ભોજન લેતા નથી, તે ઊંઘતા પણ નથી. તમારા દર્શન માટે તે પ્રતિક્ષણ પ્રાર્થના કરે છે. તમારા નામનો જપ અને તમારું ધ્યાન કરવા સિવાય તેમને બીજું કોઈ જ કામ રહ્યું નથી. તેમણે તમને મારી મારફતે અસંખ્ય પ્રણિપાત મોકલ્યા છે. લક્ષ્મણને ઘણી વાર યાદ કરીને તેમણે પુષ્કળ આંસુ સાર્યા હતા. રોજ સાંજે અને સવારે તેમની પાસે આવીને રાવણ જે ખંજર ભોંકવા જેવા શબ્દો બોલે છે તે મેં કાન વડે સાંભળ્યા છે. માતાજી તેના બબડાટ પ્રત્યે જરા પણ ધ્યાન આપતા નથી. તે હંમેશા તમારા વિયોગની વ્યથામાં અને તમારામાં જ વિચારોમાં સમય ગાળે છે. રામને પગે પડીને હનુમાન બોલ્યા કે આ ક્ષણે જ સીતાને બચાવી લો. તે સાંભળીને લક્ષ્મણ વેર લેવાની વૃત્તિથી પ્રગટેલા ક્રોધપૂર્વક ઉભા થઈ ગયા અને સીતાની સ્થિતિ યાદ કરીને રડવા લાગ્યા. લંકામાં રહેલા સીતાનું ચિત્ર તેમના હૃદયને બાળતું હતું. છેવટે તે બોલ્યા, ભાઈ વિલંબ ન કરો, મારા ભાભીને બચાવો. રામે સ્મિતપૂર્વક જવાબ આપ્યો, લક્ષ્મણ ઉતાવળ ન કર, યોગ્ય સમયની પ્રતીક્ષા કર. દરેક પગલું ભરવા માટે યોગ્ય સમય હોય છે. શોક આક્રમણ કરે ત્યારે નિરાશ ન બન, સુખ વહી આવે ત્યારે છલકાઈ ન જા. રામે તેમને મૃદુ અને શાંતિપ્રદ ભાષામાં આશ્વાસન આપ્યું. પછી રામે હનુમાનને પોતાની પાસે બોલાવ્યા અને પોતાની તદ્દન નજીક બેસવાનું કહ્યું. તેમણે હનુમાનને પોતાના પગ પાસે બેસાડ્યા. પછી રામે તેમને પૂછ્યું, હનુમાન, રાવણે લંકામાં જે શાસન સ્થાપ્યું છે તે કેવા પ્રકારનું છે? તે લંકાને કેવી રીતે પાળી? હનુમાન બોલ્યા, સ્વામી, એવું કાંઈ જ નથી કે જે તમે જાણતા ન હો. હું વાનરોના બળ વિશે શું કહું? અમે તો માત્ર એક શાખાથી બીજી શાખા ઉપર કૂદકા મારતા પશુઓ છીએ. અમે સમુદ્રના એક કિનારાથી સામેના કિનારા સુધી કેવી રીતે કૂદી શકીએ? રાક્ષસોને કેવી રીતે હંફાવી શકીએ? આગથી લંકાને કેવી રીતે નાશ કરી શકીએ? આ બધું તો માત્ર તમારી કૃપાનું અને તમારા મહિમાનું જ પરિણામ છે. તમારું નામ જે બળ અને હિંમત આપે છે તેમણે અમને આ બધી વસ્તુઓ સિદ્ધ કરવામાં મદદ કરી છે. હું મારી જાતે કશું જ કરવા શક્તિમાન નથી. મારી પાસે તમારી જે મુદ્રિકા હતી તેણે મારી રક્ષા કરી છે અને મને દોરવણી આપી છે કે હે સ્વામી, મુદ્રિકા જોઈને અને તેને હાથમાં પકડીને માતાજી કેટલા બધા સુખી બન્યા હતા. તેમને શંકા થઈ હતી કે આ સ્વપ્ન છે કે રામે ખરેખર તેમના માટે આ મુદ્રિકા મોકલી આપી છે. પણ આખરે તે શ્રદ્ધામાં દ્રઢ બન્યા. તેમના શોકે તેમની અપાર વેદનાઓ લંકામાં આગ ચાપી હતી અને તેનો વિનાશ કર્યો હતો. મેં નહીં, તમે મને કરણ તરીકે પસંદ કર્યો અને મને હથિયાર તરીકે વાપરી આ બધા મહાન કાર્યો સિદ્ધ કર્યા. એ તમે મને આપેલો આશીર્વાદ માત્ર છે, કારણ કે ભક્તો તમને બહુ વાલા હોય છે. સ્વામી, જેણે તમારી કૃપા પ્રાપ્ત કરી છે તેને માટે કશું જ અશક્ય નથી. દિલની સચ્ચાઈથી અને નમ્રતા ભરેલા તે શબ્દો સાંભળીને રામ બહુ રાજી થયા. લક્ષ્મણ તરફ વળીને તે બોલ્યા, ભાઈ વિલંબ વગર યુદ્ધની તૈયારી કર. પૃથ્વીને કંપાવી મૂકે તેવા એકત્રિત થયેલા સૈન્યોને તથા સુગ્રીવ અને જાંબુવાન જે તૈયારીઓ કરી રહ્યા હતા તે જોઈને દેવને પણ આશ્ચર્ય અને સંતોષ થયો. વાનર યોદ્ધાએ રામનો ચરણ સ્પર્શ કર્યો અને વિજય ગર્જના કરી. પોતાની કરુણાપૂર્ણ અને કલ્યાણકારી દ્રષ્ટિ વડે રામે તેમને આશીર્વાદ આપ્યા. દરેક વાનર યોદ્ધો પાંખો વાળો પર્વત શિખર બની ગયો. ડગલે ને પગલે આનંદ વિભોર બનીને તેઓ આગેકૂચ કરવા લાગ્યા. આગળ પગલું માંડતા તેમને શુભ શકુન થવા લાગ્યા. અશોક વાટિકામાં તે જ ક્ષણે સીતાને પણ શુભ સંકેતની લાગણી થઈ. રાવણને અશુભ ઘટનાઓની આગાહી કરતા અપશુકનો થવા લાગ્યા. જાંબુવાને અને વાનરોએ મોટા વૃક્ષો ઉખાડી લીધા અને તે પોતાના શસ્ત્રો હોય તેમ તેઓ વૃક્ષોને વીંઝવા લાગ્યા. માર્ગમાં તેઓ એવી યુદ્ધ ગર્જનાઓ કરવા લાગ્યા કે તેમના પગ હેઠળ પૃથ્વી કંપી ગઈ અને આકાશ ગર્જનાઓથી વ્યાપ્ત થઈ ગયું. અવારનવાર તેઓ રામચંદ્રની જય બોલતા અને બોલાવતા હતા. લંકામાં દરેક રાક્ષસ આગામી દિવસોમાં પોતાનું શું થશે તે બાબત ચિંતિત બની ગયો. તેઓ પોતાના ભયની વાત માયોમાય મંદ અવાજ વડે કરતા, કારણ કે તેઓ રાવણથી ખૂબ ડરતા હતા. લંકામાં જ્યાં જ્યાં રાક્ષસોના સમૂહ એકત્રિત હતા ત્યાં ત્યાં રામના દૂતે જે સંકટ લંકા પર વરસાવ્યું હતું તેને વિશેષ તેઓ વાતો કરતા હતા. તેમને આશ્ચર્ય થતું કે સેવકમાં આવી જબરજસ્ત વીરતા છે તો પછી તેના સ્વામીના આક્રમણમાં તો કેવી વીરતા હશે? રામમાં આક્રમણ કરવાનું અમેય સામર્થ્ય છે, એવું તેઓ મનમાં રામનું ચિત્ર દોરતા. રાવણની રાણી મંદોદરીની દાસીઓએ રાક્ષસોના ભય વિશે રાણીને વાત કરી. મંદોદરીનું મન ભયથી અને ચિંતાથી વ્યાકુળ બની ગયું. તેમને ખ્યાલ આવ્યો કે રાક્ષસોનો ભય ઘટનાઓના સાચા મૂલ્યાંકન ઉપર આધારિત હતો. રાવણ પોતાને એકાંતમાં મળે અને પોતે પોતાની વાત સાંભળે એવી મનોદશામાં હોય તેવી તકની તે રાહ જોવા લાગે. તેવી તક મળતા મંદોદરી બોલ્યા, સ્વામી, સર્વજ્ઞ રામ સાથે વેર ન વિકસાવશે. તમે પોતે જ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે રામ કોઈ સામાન્ય માનવી નથી. જ્યારે બહેન સુરપણખાની આકૃતિને વિરૂપ કરી દેવામાં આવી ત્યારે તમારી સેના તે બદલ વેર લઈ શકી ન હતી. તમારી સેના રામને ઈજા પણ પહોંચાડી શકી ન હતી. રામ પાસે પશ્ચાતાપ કરાવી શકતી ન હતી. હવે તેમની સામે કેવી રીતે ઝઝૂમી શકવાના હતા? આ રાજ્યમાં પ્રવેશેલા દૂતને પણ તેઓ બાંધીને શિક્ષા કરી શક્યા ન હતા. આપણી એટલી બધી કમનસીબી છે. જ્યારે એક સેવક આવો ભય પ્રવર્તાવી શકતો હોય અને નિરાશા પેદા કરી ગયો હોય ત્યારે તેના જેવા લાખો સેવકો કેટલી બધી ભયંકર વિપત્તિઓ પેદા કરશે. માટે કૃપા કરીને મારી વિનંતી સાંભળો. વિભીષણની દરકાર હેઠળ અથવા મારા મંત્રીઓ સાથે સીતાને પાછા મોકલી આપો. સીતા પણ કોઈ સામાન્ય સ્ત્રી નથી, તે આદર્શ સ્ત્રી છે. ધાર્મિક સ્વભાવમાંથી ઉત્પન્ન થતી તે મૂર્તિમાન આધ્યાત્મિક શક્તિ છે. તેવી વ્યક્તિને દુઃખ આપવાથી તમારું કલ્યાણ નહીં થાય. મારી વિનંતીનો સ્વીકાર કરો. સીતા રામને પાછા સોંપી દો. તેમ કરવાથી તમારું અને આપણી રાક્ષસ જાતિનું કલ્યાણ થશે. નહીં તો જેમ સર્પ દેડકાને ગળી જાય છે તેમ રામના બાણ રાક્ષસ સૈન્યને ગળી જશે. જક્કીપણાનો અને અભિમાનનો ત્યાગ કરો, આડાઈ ત્યજી દો. સીતાને રામને ચરણે સમર્પિત કરો. આમ કરુણાજનક આગ્રહ કરીને મંદોદરી રાવણને પગે પડે. મિથ્યાભિમાની અને અજ્ઞાની રાવણે મંદોદરી તરફ જોયું અને અટ્ટહાસ્ય કરીને તેને જવાબ આપ્યો, ધિક્કાર છે તને, શું કોમળ સ્ત્રીઓ જલ્દી બી જાય છે, તે તેમના સ્વભાવમાં હોય છે. ભયમાંથી પેદા થતા તેમના શબ્દો સદભાગ્યને પણ દુર્ભાગ્યમાં પલટી નાખે. જ્યારે વાનરો આપણે દ્વારે આવી પહોંચશે ત્યારે રાક્ષસો ચોક્કસ તેમનું ભક્ષણ કરી જશે. મારું નામ સાંભળીને દેવો પણ ખૂબ ભયથી કંપા લાગે છે. આ વૃક્ષો ઉપર રહેનારા પશુઓથી તું શા માટે આટલી બધી ડરે છે? તારા ભયને ધિક્કાર છે, તારું મોં લઈને મારી પાસેથી જતી રહે. એમ બોલીને અભિમાનપૂર્વક મૂર્તિમાન દૃષ્ટતા સમાન રાવણ રાજ્યસભામાં ગયો. તે પછી મંદોદરી મનમાં વિલાપ કરવા લાગ્યા, અરે રે, ભવિતવ્યતા એક પ્રચંડ કરુણ કથની યોજના ઘડી રહી છે. ભવિતવ્યતા એક પ્રચંડ કરુણ કથાની યોજના ઘડી રહી છે. મારે માટે તેણે શું નક્કી કર્યું છે તેનું અનુમાન કરવું એ પણ ભયાનક છે. શોકના ભાર તળે ચગડાઈ ગયેલા બીજું શું કરવું તેની જેમને સૂઝ પડતી નથી એવા મંદોદરી પોતાના ખંડમાં જઈ પથારી ઉપર આળોટવા લાગે. તેમને અનેક વિચારો વ્યગ્ર બનાવી રહ્યા હતા. રાવણે બધા મંત્રીઓને સભાગૃહમાં એકઠા કર્યા અને તેમણે કહ્યું કે પરિસ્થિતિનો અંદાજ દરેક જણ આપે. રામના દૂતે આવીને જે વિપત્તિ આપણા ઉપર વરસાવી તે તમે જાણો છો. હવે આપણે શું કરવું, કઈ તૈયારીઓ કરવી એ જરૂરી છે. ભાવિ માટે તમારા શા સૂચનો છે? જરા પણ ભય રાખ્યા વગર ખુલ્લા દિલથી મને તમારા અભિપ્રાય કહો. મંત્રીઓ એકબીજા સામે જોવા લાગ્યા, દબાવી દીધેલા હાસ્યપૂર્વક ઉપહાસ કરવા લાગ્યા, પણ બોલવાની હિંમત કોઈની ચાલી નહીં. જે કુંભકર્ણ મહિનાઓ સુધી નિંદ્રામાં હતો અને જે દાવાનળ હનુમાને સળગાવ્યો હતો તેનાથી અજાણ હતો તે નિંદ્રામાંથી જાગ્યો અને સભાગૃહમાં દોડી આવ્યો. તેણે પોતાના મોટાભાઈને બૂમ પાડીને કહ્યું, અરે, તમે બડાઈ હાંકતા હતા કે મારા જેવો વીર ત્રિભુવનમાં નથી. તમે જગતોને પડકાર ફેંકતા હતા અને ગમે તેની સાથે યુદ્ધ કરવાની હિંમત કરતા હતા. હવે હું સાંભળું છું કે એક નાનકડા વાનરે નગરીમાં પ્રવેશ કરીને નગરીને ભસ્મીભૂત કરી નાખી હતી. શરમની વાત છે, તમારે માટે શરમની વાત છે. તમે તેને શા માટે જીવતો જવા દીધો? તે ઉપહાસમય શબ્દો બોલીને તે પોતાના ઘરે ગયો. પછી અતિકાય નામનો મંત્રી પોતાના આસન પરથી ઉભો થયો અને રાવણ પ્રત્યે બોલ્યો, સ્વામી, અમે તમારી આજ્ઞાઓનું પાલન કરીશું. જો તમે અમારા ઉપર કૃપાપૂર્ણ દ્રષ્ટિપાત કરશો તો અમે બધા મનુષ્યોનો અને વાનરોનો વિનાશ કરી દઈશું અને પૃથ્વીના પટ ઉપરથી તેમને ભૂસી નાખીશ. વધારે કહેવાની શી જરૂર છે? પછી તે સંતોષપૂર્વક પોતાની જગ્યાએ બેસી પછી પોતે ઈચ્છે તે રૂપ ધારણ કરવાની શક્તિવાળો સેનાપતિ મેઘનાદ બોલવા ઉભો થયો, હે પરમ સ્વામી, તમારું બળ અને તમારી ભવ્યતા જગતમાં બધે જ પ્રતિધ્વનિત થાય છે. દેવો તમારા દાસ છે. તમારી હાજરીમાં અમારે મનુષ્યના ભાવિની વાત શા માટે કરતી? કારણ કે દેવો કરતા વધારે બળવાન કોણ હોઈ શકે? તેના શબ્દો અભિમાનથી અને દેખાવડાથી પૂર્ણ હતા. કુંભકર્ણના બે અભિમાની નાસ્તિક પુત્રો કુંભ અને નિખુંભ પણ તેઓ જ બોલે. અકંપને અને બીજા યોદ્ધાઓએ પણ તે જ ગાણું ગાયું. અવારનવાર અદમ્ય મહોદર ઉભો થઈને યુદ્ધમાં જવાની આતુરતા પ્રગટ કરતો પોતાની જાંગોને હાથ વડે પછાડવા લાગ્યો. અલબત્ત તેમાંના દરેક જણને આંતરિક ભય થતો હતો, જો કે તે પોતાની વાણીમાં કે મુખ ઉપર ભયને વ્યક્ત કરતો ન હતો. તેને પરિણામે રાવણ રાજી થઈ ગયા અને તે લોકોની અને એને હિંમત આપવાની ઈચ્છા ફળીભૂત થઈ. છેલ્લે એક રાક્ષસે ઉભા થઈ પોતાના પ્રત્યે બધાનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કર્યો અને તે બોલ્યો, સમ્રાટ, હું બ્રાહ્મણનો વેશ ધારણ કરીને રામ અને લક્ષ્મણ જ્યાં હશે ત્યાં તેમની પાસે જઈશ. હું તેમને ભોજન માટે નિમંત્રણ આપીશ. જ્યારે તેઓ મારા આશ્રમમાં આવશે ત્યારે હું તેમના હાથ પગ બાંધી દઈશ. જો તમે આ પ્રયુક્તિમાં સંમત હો તો હું તેને અમલી બનાવીશ. રાવણ પોતાના મંત્રીઓ તથા બીજાઓ પ્રત્યે ખૂબ પ્રસન્ન થયો. તે દરમિયાન વિભીષણે સભાગૃહમાં પ્રવેશ કર્યો. તેના તરફ જોઈને રાવણે પૂછ્યું કે ભાઈ, આ મનુષ્યો અને વાનરોના પ્રશ્ન બાબત તમારો શું અભિપ્રાય છે? વિભીષણે જવાબ આપ્યો, હે ખૂબ કરુણામય ભાઈ, હું તદ્દન નિષ્કપટતાપૂર્વક યથાશક્તિ જવાબ આપીશ. હું માત્ર પ્રાર્થના કરું છું કે તમે ધીરજપૂર્વક અને દરકારપૂર્વક મારી વાત સાંભળો. હે શ્રેષ્ઠ સમ્રાટ, મને ક્ષમા કરો. જો તમે મરણ પછી શુભ પદ ઇચ્છતા હો, જીવતા અકલંકિત કીર્તિ ઇચ્છતા હો, આ લોકમાં અને પરલોકમાં સુખ સંપત્તિની ઈચ્છા રાખતા હો, તો તમારે બીજાઓની પત્નીઓના સૌંદર્યની પ્રશંસા કરવાનું છોડી દેવું જોઈએ. તમારા જેવી એક સાદી હસ્તી વાળો માણસ 14 લોકના નાથને કેવી રીતે ઈજા કરી શકવાનો હતો, અવરોધ કરી શકવાનો હતો? તેમનો વિરોધ કરીને કોઈ પણ માણસ જીવતો રહી શકે ખરો? તેવો માણસ કેવી રીતે સુખી અને સમૃદ્ધ બની શકે? લોભ વ્યક્તિના બધા સદગુણોને આચ્છાદિત કરી મૂકે છે. કામ અને ક્રોધ વિનાશના દ્વાર છે. રામ કોઈ સામાન્ય માનવ નથી, તે યમરાજાનું પણ મૃત્યુ છે. તે કાળના નિયામક છે. માંદગીની, જરૂરિયાતની અથવા નિર્બળતાની તેમના ઉપર અસર થતી જ નથી. તે અજન્મા છે અને તેથી અમર છે. તેવી દિવ્ય વ્યક્તિ પ્રત્યેનો તમારો દ્વેષ તમે છોડી દો અને તેમની પ્રાર્થના કરો કે મને તમારા સેવક તરીકે સ્વીકારો, તેમની પત્ની તેમને સોંપી દો અને તેમની કૃપા પ્રાપ્ત કરો. હું તમારે પગે પડું છું. મારી સઘળી શક્તિ સાથે તમને આજીજી કરું છું. વિભીષણની વાત સાંભળીને વૃદ્ધ મંત્રી માલ્યવંતે માથું હલાવીને તેમાં સંમતિ આપી. તે ઉભા થઈને બોલ્યા કે સ્વામી, તમારા ભાઈ વિભીષણના શબ્દો સાચા અને ન્યાયયુક્ત છે. તે શબ્દોને સ્વીકારવાથી તમારી કીર્તિ વધશે. પણ તે બંનેની સલાહથી રાવણને ખૂબ ક્રોધ થયો. અંતે ઠપકો આપતા તે બોલ્યો, તમે બંને મૂર્ખ છો. આટલા લાંબા સમય સુધી શું કરી રહ્યા છો તેનું તમને ભાન છે? તમે મારા શત્રુની પ્રશંસા કરી રહ્યા હતા. જ્યારે આ વિષય ઉપર વિચારણા ચાલી રહી છે ત્યારે તમે આ સભાગૃહમાં હાજર રહેવા લાયક નથી. તેમને સભાગૃહમાંથી બહાર કાઢવાનો હુકમ રાવણે છોડ્યો. તે સાંભળીને માલ્યવંત પોતાની ખુરશી પરથી ઉભો થઈ પોતાને ઘરે ગયો. વિભીષણે પોતાના મોટાભાઈને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા અને પ્રણમાંજલિ રચીને બોલ્યા, હે રાજા, વેદો અને ધર્મશાસ્ત્રો કહે છે કે દરેક માણસના હૃદયમાં શુભ અને અશુભ એવી બે પ્રકૃતિઓ રહે છે. જ્યારે શુભ પ્રકૃતિ બળવાન બને છે, સત્તા ધારણ કરે છે, ત્યારે તે માણસને આનંદ, શાંતિ અને દરેક પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે. જ્યારે દુષ્ટ પ્રકૃતિ બળવાન બની સત્તા ધારણ કરે છે, ત્યારે તે માણસ ઉપર દરેક પ્રકારની વિપત્તિ આક્રમણ કરે છે. અત્યારે દુષ્ટ પ્રકૃતિએ તમારા સદગુણી સ્વભાવને વિવશ કરી દીધો, એટલે તમને સારી સલાહ આપી તમારા કલ્યાણમાં વૃદ્ધિ કરનાર લોકોને તમે શત્રુ માની લો છો. રાક્ષસો માટે સીતા કાળ રાત્રી છે. તમને સીતા માટે દયા કે કરુણા નથી, તે તમારું દુષ્ટ લક્ષણ છે. હું તમારી પાસે એક વરદાનની પ્રાર્થના કરું છું કે કૃપા કરીને મારી વિનંતીમાં સીતા રામને પાછા સોંપી દે. મને ખાતરી છે કે તેથી તમારું કલ્યાણ જ થશે અને તમે સુખી થશો. તે સાંભળીને રાવણ ઓચિંતો પોતાના સિંહાસન પરથી ઉભો થયો અને બોલ્યો, મૂર્ખ, તારું મોત પાસે આવ્યું છે. મારી કૃપા વડે જ તું જીવતો રહ્યો છે. હવે તું મારા શત્રુઓને તારા કલ્યાણકારી મિત્રો માને છે? તેમના પ્રત્યે તે શા માટે વફાદારી અને માન વિકસાવ્યા છે તે હું સમજી શકતો નથી. શું દુનિયામાં એવો કોઈ માણસ છે કે જેને હું મારા બાહુબળથી પરાજિત ન કરી શકું? હું જે ખોરાક આપું છું તે તું ખાય છે, મારા ઘરમાં તું રહે છે, મારા રાજ્યમાં તું રહે છે, તો પછી તું મારા શત્રુઓની પ્રશંસા કેવી રીતે કરી શકે? દુર્ગનું રક્ષણ કરવા માટે ઉગાડેલા કાંટાના છોડ દુર્ગને જ નુકસાન પહોંચાડી રહ્યા છે. હવે તું મને કોઈ ઉપયોગનો રહ્યો નથી. જા, કોઈ આશ્રમમાં જઈને રહે અને ત્યાં તારા નીતિના અને કલ્યાણના બોધ આપ. એમ બોલીને રાવણે પોતાના પગ પાસે બેઠેલા વિભીષણને લાત મારી. ગમે તેટલા ક્રોધથી તેને લાત મારવામાં આવી હતી તો પણ વિભીષણે પોતાને લાત મારનાર પગને પકડીને પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું. રાજા રામ સત્યનો નિર્ણય લે છે અને તેમનો નિર્ણય કદી નિષ્ફળ જતો નથી. તમારો સમય વીતતો જાય છે, તેવી જ રીતે તમારા અનુયાયીઓનો સમય પણ વીતી રહ્યો છે. હું રામને શરણે જવા માંગુ છું. તમને બચાવવા માટે હું બધું જ કરી છૂટ્યો છું. મારે પસ્તાવાનું કોઈ કારણ નથી. મેં કંઈ જ ખોટું કર્યું નથી. એમ બોલીને વિભીષણ સભાગૃહમાંથી ચાલ્યા ગયા. પ્રતિક્ષણે રામના નામનો જપ કરતા ખૂબ આનંદ અને ઉત્તેજનાપૂર્વક તે દરિયો પાર કરીને સામે કિનારે ઉતરી. તેમને જોનાર વાનરોએ તેમને રાવણના ગુપ્તચર માન્યા. તેમણે તે વાત પોતાના રાજા સુગ્રીવને કરી. વિભીષણને શિબિરમાં પ્રવેશવા ન દીધા. રામને સમાચાર આપવામાં આવ્યા કે રાવણનો ભાઈ તમારા દર્શન માટે આવ્યો. રામે સુગ્રીવને પૂછ્યું, એ સમાચાર કોણ લાવ્યું છે? એ ઘટના વિશે તું શું માને છે? સુગ્રીવે જવાબ આપ્યો કે રાક્ષસોની યોજનાઓ અને હેતુઓ સમજવા કઠિન, કારણ કે તેઓ મરજી મુજબ ભિન્ન ભિન્ન સમયે વિવિધ રૂપો ધારણ કરી શકે, તેથી તેમને સમજવા પણ મુશ્કેલ છે. તે શા માટે આપણી વચ્ચે આવે છે તે હું જાણતો નથી. હું અનુમાન કરું છું કે તે મારી અને વાલીના પુત્ર અંગદ વચ્ચે વિરોધ પેદા કરવા આવ્યો હશે. હું માનું છું કે તેને વિલંબ કર્યા વગર બંધનમાં રાખી બાજુએ મૂકવો એ સલાહભર્યું છે. રામે જવાબ આપ્યો, હે મિત્ર, તારા શબ્દો તદ્દન સાચા છે. રાજનીતિ અનુસાર તે ભેદ પડાવવા માટે તે આવ્યો હશે એવી વાત કરી, પણ તું મારી પ્રતિજ્ઞા સાંભળ. જે તારી સલાહની વિરુદ્ધની હશે, મારે શરણે આવનાર બધાનું રક્ષણ કરવું એ મારું વ્રત છે. શરણે આવનાર શત્રુ હોય તો પણ તેની બાબતમાં અપવાદ કરવો તે ખોટું છે. મારે શરણે આવનારનો હું કદી ત્યાગ નહીં કરી શકું. પછી ભલે તેમ કરવાથી લાખો બ્રાહ્મણોની હત્યાનું પાપ મને લાગવાનું. શક્ય છે કે આપણા કુસંપના બીજ વાવવા રાવણે તેને મોકલ્યો હોય તો પણ આપણે તેનાથી ડરવાની શી જરૂર છે? જો તેના ભાઈથી ડરીને તે અહીં આવ્યો હોય અને જો તે મારું શરણું લે તો હું મારા પ્રાણની પેઠે તેની રક્ષા કરીશ જ, એટલે તેને જલ્દી મારી પાસે લઈ ગયો. સુગ્રીવ તે આજ્ઞા પાળવા તરત જ ગયો. હનુમાન ઝડપભેર તેની પાસે ગયા અને તેમને રામ પાસે લઈ આવ્યા. જ્યારે રામના મુખ કમળ ઉપર વિભીષણની દ્રષ્ટિ પડી ત્યારે તેમને ખૂબ હર્ષાશ્રુપ રહ્યું. તે ભાગ્યે જ ટટાર ઉભા રહી શક્યા. રામને પગે પડીને તે મહા મુશ્કેલીથી બોલ્યા, સ્વામી મને બચાવો, મને બચાવો. હું આપનો દાસ છું. હું દેવોના પ્રતિપાલક. મારો જન્મ રાક્ષસ જાતિમાં થયો છે. હું રાક્ષસોના રાજા રાવણનો નાનો ભાઈ છું. મારું નામ વિભીષણ છે. મારા અનેક પાપોને કારણે હું રાક્ષસ તરીકે જન્મ્યો છું. મારા ઉપર જડતાનું અને અજ્ઞાનનું પ્રભુત્વ. જેમ ઘુવડ રાત્રિ માટે ઝંખે છે તેમ હું માત્ર અંધકારમાં જ મોજ માણું છું. તમારા પ્રેમની અને કૃપાની ઝંખના કરતા તમારે શરણે આવેલાઓનું તમે રક્ષણ કરો છો, પાલન પોષણ કરો છો. હું મદદ માટે બીજા કોની પાસે જાઉં? વિભીષણે રામ પોતાને બચાવે અને પોતાનામાં વિશ્વાસ મૂકે તે માટે ખૂબ જ નમ્રતાપૂર્વક અને ઉત્કટતાપૂર્વક આજીજીઓ કરી. જે જોઈને રામને ખૂબ આનંદ થયો. રામે વિભીષણને પોતાની નજીક ખેંચ્યા, મૃદુતાપૂર્વક તેમને પંપાળ્યા અને ખૂબ જ પ્રેમપૂર્વક તેમનો બરડો થાપ્યો. ખૂબ મધુરતાપૂર્વક રામ બોલ્યા, મારા વાલા વિભીષણ, ચિંતા ન કર. મારા દર્શન માત્રથી તારા રાક્ષસી સ્વભાવનો નાશ થશે. તું મને લક્ષ્મણ અને સુગ્રીવ જેટલો જ વાલો છે. તે શબ્દો સાંભળીને વિભીષણનો ભય તદ્દન ભસાઈ ગયો. પછી રામ બોલ્યા, હે લંકાના રાજા, તમારા બધા અનુયાયીઓ અને સાથીદારો ક્ષેમ કુશળ તો છે ને? લાખો રાક્ષસોની મધ્યમાં તમે કેવી રીતે તમારા દિવસો ગાળતા હતા? તે વાતાવરણમાં તમે કેવી રીતે તમારી ભક્તિને અને ભગવાન પ્રત્યેના સમર્પણ ભાવને જાળવી રાખી શકતા હતા? રામે વિભીષણની પ્રવૃત્તિઓ સંબંધી પણ પ્રશ્નો. છેવટે વિભીષણ બોલ્યા, હે રઘુવંશના સ્વામી, જ્યાં સુધી હાથમાં ધનુષ્ય બાણ લઈને તમે હૃદયમાં પ્રવેશ કરતા નથી ત્યાં સુધી જ કામ ક્રોધ વગેરે દુષ્ટ આવેગો માણસને સતાવે. જ્યારે તમારા સ્વભાવની અને મનોહરતાની ખબર પડે છે કે તરત જ તે બધા દુષ્ટ આવેગો મનમાંથી ભાગી જાય છે. જ્ઞાનના પ્રકાશથી અણજાણ લોકોના અંધકારમય હૃદયને આસક્તિઓ અને દ્વેષ સતાવે છે. સ્વામી, જ્યારે હું મારી આંખો વડે તમારા ચરણ કમળને જોઉં છું, મારા હાથ તથા મસ્તક વડે તેમનો સ્પર્શ કરું છું, ત્યારે મને મારા સૌથી વધારે વાલા સ્વપ્નો ફળીભૂત થતા લાગે. મારા ભયનો અને શોકનો નાશ થઈ ગયો. મેં જીવનમાં કોઈ દિવસ એક પણ સત્કર્મ કર્યું નથી અને છતાં તમે મને આલિંગન આપ્યું. આહા, હું કેવો પરમ સદભાગી. વિભીષણની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે આનંદના અને આભાર વૃત્તિના આંસુ હતા. રામ વચ્ચે પડીને બોલ્યા, વિભીષણ, તમારામાં બધા ઈચ્છનીય સદગુણો છે, નહીં તો તમને આ મારા દર્શનની સ્પર્શનની મારી સાથે વાત કરવાની તક મળી ન હોત. તે સાંભળીને વિભીષણને અપાર આનંદની સનેનાટી થઈ. વારંવાર તે રામના પગે પડ્યા. રામે તેમને કહ્યું કે જાઓ સમુદ્રના પવિત્ર જળમાં સ્નાન કરીને જલ્દી પાછા આવો. એટલે વિભીષણ સમુદ્ર તટે ગયા. રામે હનુમાનને સમુદ્રમાંથી પવિત્ર જળનો એક ઘડો ભરી લાવવાનું કહ્યું. જ્યારે સ્નાન કરી આવેલા વિભીષણને રામને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા ત્યારે હનુમાન વડે લવાયેલા ઘડામાંથી રામે અંજલિ જળ લીધું અને વિભીષણના મસ્તક ઉપર તે છાંટીને રામ બોલ્યા કે આ વિધિ વડે હું તમને લંકાના રાજા બનાવું છું. વિભીષણ ઉભા થઈ ગયા. હે સ્વામી, મારે રાજ્યની શી જરૂર છે? જો હું તમારા ચરણ કમળની પાસે સ્થાન પ્રાપ્ત કરું તો તેથી મને સંતોષ છે. પણ રામ બોલ્યા કે તમે આ ફરજમાંથી છટકી જઈ શકશો નહીં. વિભીષણ બોલ્યા કે તમારી આજ્ઞાને હું માથે ચડાવું છું. નમ્રતાપૂર્વક તેને પ્રણમાંજલિ રચી રામને શરણે આવેલા માણસ ઉપર રામે જે કરુણા અને કૃપા વરસાવી તે જોઈ આજુબાજુ ઉભેલા વાનરો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમના હૃદય આનંદથી ઉભરાઈ ગયા. રામ વાનર યુથોના સેનાપતિને મળ્યા અને બોલ્યા, સેનાપતિઓ, આ વિભીષણ તમારી સાથે રાખો. તમે તેમને તમારાથી જુદા ન ગણો, પણ તેમને તમારો મિત્ર અને સાથીદાર માનજો. તે મારા પોતાના સ્વજન છે. આ પ્રેમપૂર્ણ શબ્દોથી વિભીષણને ખૂબ જ હિંમત પ્રાપ્ત થઈ. જલ્દી તે બધા સમુદ્ર તટ પ્રત્યે ચાલ્યા.